બાબાની સાકાર વાણી. તારીખ છે 9/3/2023. ઓમ શાંતિ. મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમારે બાપના ઓક્યુપેશન, કર્તવ્ય અને ગુણો સહિત એમને યાદ કરવાના છે. યાદથી તમે વિકર્માજીત બનશો, વિકારોનો મેલ ભસ્મ થશે. પ્રશ્ન છે, જ્ઞાન અને ધારણા કયા બાળકોને ખૂબ સહજ થઈ શકે છે? ઉત્તર છે, જેમનામાં કોઈપણ જૂના ઉલટા સુલટા સંસ્કાર નથી, જેમની બુદ્ધિ યાદથી શુદ્ધ થતી જાય છે, એમને જ્ઞાનની ખૂબ સારી ધારણા થાય છે. નંબર 2, પવિત્ર બુદ્ધિમાં જ અવિનાશી જ્ઞાન રતન રહેશે. નંબર 3, ભોજન ખૂબ શુદ્ધ હોય, બાપને સ્વીકાર કરાવીને પછી ખાવાથી પણ જ્ઞાનની ધારણા સારી થાય છે. જ્ઞાનને ધારણ કરતાં કરતાં તમે મુરલીધર બની જાઓ છો. ગીત છે, તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ. ઓમ શાંતિ. આત્મા પરમાત્માને બોલાવે છે. ફક્ત આત્મા કહે તો કહેશે, આત્મા તો વાણીથી પરે છે, એટલે કહે છે જીવાત્મા. પરમાત્માને બોલાવે છે. ભક્તોની બુદ્ધિ પરમાત્મા માટે ક્યાં ક્યાં જાય છે? કાંઈ પણ મનુષ્ય સમજતા નથી, કારણ કે સમજે છે પરમાત્મા સર્વવ્યાપી છે, તો બુદ્ધિ ક્યાં જાય? સર્વવ્યાપી સમજવાના કારણે કહે છે બધા ભગવાનના રૂપ છે, બોલાવે છે, પરંતુ બુદ્ધિમાં લક્ષ્ય નથી. પરમપિતા પરમાત્મા તરફ બુદ્ધિ જતી નથી. કોઈ પણ જીવાત્માની બુદ્ધિમાં આ નથી આવતું કે અમે એ જ્યોતિર્લિંગમને યાદ કેમ કરીએ છીએ, એ અમને શું આપે છે જે અમે એમને યાદ કરીએ છીએ. જે ખૂબ સારું આપીને જાય છે એમને યાદ કરાય છે, એમની યાદ જિંદગીભર રહે છે. કોઈએ પાઈ પૈસા દીધા તે તો લેણદેણ ચાલે જ છે, પરંતુ સમજો કોઈ ગરીબ છે, એમને કોઈ મકાન બનાવીને આપે કે એમની કન્યાના લગ્ન કરાવવામાં કોઈ મદદ કરે છે, તો પૂરું આયુષ્ય એમની યાદ રહેશે, એમના નામ રૂપની યાદ રહેશે. ફલાણાએ અમને મકાન બનાવીને આપ્યું. અહીં પણ તમે બાળકો સમજો છો, બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે. મનુષ્યને તો નથી આત્માનું, નથી પરમાત્માનું જ્ઞાન. આત્મા છે સૂક્ષ્મથી સૂક્ષ્મ, જેની ખબર નથી પડતી, ક્યારે અંદર પ્રવેશ કરે છે પછી નીકળી જાય છે. ખૂબ મહીન વાતો છે, એનો સાક્ષાત્કાર પણ દિવ્ય દ્રષ્ટિથી જ થઈ શકે છે. તેવું બ્રહ્મ કહે છે તો બ્રહ્મનો પણ સાક્ષાત્કાર થઈ જશે. અખંડ લાઇટ જ લાઇટ દેખાશે. બ્રહ્મ તત્વ તો જરૂર ખૂબ રોશની દેખાશે, પરંતુ પરમાત્મા કોઈ એ વસ્તુ તો નથી ને જે મનુષ્ય સમજી બેઠા છે. આપ બાળકોની પણ બુદ્ધિમાં પહેલાં લિંગ રૂપ રહેતું હતું, હવે તો બુદ્ધિમાં છે કે એ સ્ટાર સિતારો છે. આત્માનું એ જ રૂપ છે, બીજી કોઈ વસ્તુ હોઈ ન શકે. પરમાત્મા પણ એ જ બિંદુ રૂપ છે. હવે લક્ષ્મીનારાયણની આટલી મહિમા છે, એમાં શું બ્યુટી સુંદરતા છે. આત્મા અને શરીર બંને સતોપ્રધાન પવિત્ર છે, હર્ષિત મુખ છે, ગોરા છે. આત્મા તો બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે ને. સમજાવાય છે, આત્મા મેલો થઈ જાય છે તો લાઇટ ઓછી થાય છે. આ લાઇટ ઓછી અને વધારેની પણ ખૂબ મહીન વાતો છે. આપણે દીપકનું દ્રષ્ટાંત આપીએ છીએ, પરંતુ આત્મા એનાથી પણ નાનો સ્ટાર છે. સાક્ષાત્કાર થાય છે, જોયું અને ગયું. હમણાં તમે બાપને સિમરણ યાદ કરો છો, બાપે પોતાનું રૂપ બતાવ્યું છે. તમે જાણો છો, શિવ બાબાને યાદ કરવાથી વિકર્મ વિનાશ થાય છે. ભલે બીજા મનુષ્ય શિવને યાદ કરે છે, પરંતુ આ જ્ઞાનથી યાદ નથી કરતા, તેઓ જાણતા જ નથી. ન જાણવાના કારણે વિકર્મ વિનાશ થઈ નથી શકતા. આ જાણતા જ નથી કે અમે યોગ લગાવવાથી વિકર્માજીત બનીશું. સારું, પછી શું થશે આ પણ નથી જાણતા. તમને બાપ સમજાવે છે, યોગથી તમે વિકર્માજીત બનશો. 5 વિકારોનો મેલ ભસ્મ થશે. સમજણ મળ્યા પછી એ ખુશીથી યાદ કરશે. તેઓ તે નથી જાણતા કે બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. હમણાં બાપ જ્ઞાન આપે છે, બાકી મનુષ્ય તો છે અંધશ્રદ્ધામાં, જેનાથી ભક્તિ માર્ગમાં અલ્પકાળનું સુખ મળે છે. હવે એમને અહીં બોલાવે છે. તમે જાણો છો, બોલાવવાની તો જરૂર જ નથી. જ્યારે પરમાત્માને જાણતા જ નથી તો પછી બોલાવો કેવી રીતે? જેમને યાદ કરાય છે એમના મહત્વને, ઓક્યુપેશનને, ગુણોને જાણવા જોઈએ. પરમાત્માની ઓળખ કોઈની પાસે પણ છે નહીં, એટલે જન્મ જન્માંતર શું શું કરતા આવ્યા છે કાંઈ પણ સમજ નથી. હવે બાપ સમજાવે છે. ગીતામાં પણ કહે છે, બાબા તમે આવીને જ્ઞાન સંભળાવો તો અમે સાંભળીને પછી બીજાઓને સંભળાવીશું. જેવી રીતે શાસ્ત્રમાં લોટમાં મીઠું છે, તેવી રીતે આ ભક્તિ માર્ગના ગીતોમાં પણ થોડું ઘણું છે. આ ગીત બાપની મહિમામાં છે. બાપને બોલાવે છે કે આપ આવીને અમને સંભળાવો તો અમે પછી બીજાઓને સંભળાવીશું. આવીને અમને રાજયોગ શીખવાડો, પછી અમે મુરલીધર બનીશું. મુરલીધરને જ જ્ઞાની તો આત્મા કહેવાય છે. આપ બાળકો જાણો છો, બાપ તો છે નિરાકાર. પછી એ આવે કેવી રીતે? હમણાં તો સમજ્યું છે કે આત્મા પરમધામથી આવે છે. પહેલાં ગર્ભમાં જવું પડે છે. જીવના આત્માઓ બધા બાપને યાદ કરે છે, પરંતુ એમના ઓક્યુપેશનની કાંઈ પણ ખબર નથી. એમ જ ફક્ત બોલાવતા રહે છે, એ આવતા જ નથી. બાપ કહે છે, હું પોતાના પૂરા સમય પર આવું છું. જ્યારે સંગમયુગ શરૂ થાય છે. સંગમયુગ ક્યારે આવે છે? જ્યારે રાત પૂરી થઈ દિવસ થવાનો હોય છે. સંગમયુગ આવ્યો અને બાપ પણ સાથે આવ્યા. સંગમયુગ પર જ બાપ ભણાવે છે. આ બધી વાતો આપ બ્રાહ્મણ બાળકો જ જાણો છો. બાપ સમજાવે છે, હું નિરાકાર આવું કેવી રીતે? આ તો ક્યારેય કોઈએ ખ્યાલ નથી કર્યો. જો કળિયુગના અંતમાં આવ્યા હશે તો ફરીથી આવશે ને. કળિયુગ અંત અને સતયુગની આદિના સંગમ પર આવે છે. જરૂર કાંઈ કાર્ય કરવા માટે આવે છે. જરૂર સૃષ્ટિને પાવન કરવા આવશે. ત્યારે કહે છે કે હમણાં આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરવા આવે છે. કેવી રીતે આવે છે આ પણ કોઈ નથી જાણતું. બાપે આવીને પ્રજા રચવાની છે તથા રાજયોગ શીખવાડવાનો છે, તો કોને શીખવાડશે? સતયુગની શરૂઆતમાં તો છે જ દેવતા વર્ણ, એના પહેલાં છે બ્રાહ્મણ વર્ણ. તો જરૂર બ્રહ્મા તનમાં આવીને બ્રાહ્મણ વર્ણ રચવો પડે. બ્રહ્માને કહેવાય જ છે પ્રજાપિતા. હવે આ બ્રહ્મમાં આવ્યા ક્યાંથી? શું સૂક્ષ્મ વતનથી ઉતરી આવ્યા? જેવી રીતે દેખાડે છે વિષ્ણુ અવતરણ, ઉપરથી ગરુડ પર સવાર થઈ આવે છે. હવે વિષ્ણુને તો અહીં આવવાનું નથી. વિષ્ણુના બે રૂપ લક્ષ્મીનારાયણ જે છે, એમણે પણ અહીં આ ભણતરથી એ પદ મેળવ્યું છે. વિષ્ણુના બે રૂપ લક્ષ્મીનારાયણ જ પાલના કરે છે, પરંતુ એમ કોઈ ગરુડ પર ઉતરતા નથી અને પછી ત્યાં લક્ષ્મીનારાયણના આત્મા કોઈ સાથે નથી આવતા. પહેલાં નારાયણનો આત્મા આવશે, પછી લક્ષ્મીનો આવશે. સ્વયંવર કરશે ત્યારે વિષ્ણુ યુગલ રૂપ કહેવાશે. રાધા કૃષ્ણ બરાબર વિષ્ણુના બે રૂપ છે. નાનપણ પણ દેખાડવું પડે ને. આ વાતો બીજા કોઈ નથી જાણતા. બાપ સમજાવે છે, જ્યારે આ પહેલો નંબર 84 જન્મ પૂરા કરે છે તો મારે આમનામાં જ આવીને પછી આમને પહેલો નંબર બનાવવા પડે. 84 જન્મ ભોગવી જરૂર વૃદ્ધ અવસ્થા થઈ હશે, તો એમનું નામ રાખ્યું છે બ્રહ્મા, એમનામાં પ્રવેશ કર્યો છે. હવે આપ બાળકો સમજો છો, મનુષ્ય સૃષ્ટિ કેવી રીતે અને ક્યારે રચે છે? આ વાતોનું બીજા કોઈ મનુષ્યને જ્ઞાન હોઈ ન શકે. મનુષ્ય જ્યારે કોઈ સારી નવી વસ્તુની ઇન્વેન્શન શોધ કરે છે તો ગવર્મેન્ટની પાસે જાય છે, પછી તે એને વૃદ્ધિમાં લાવવામાં મદદ કરે છે. આ પણ જ્ઞાન એવું છે, પહેલાં પહેલાં બાપ આવ્યા, આમનામાં પ્રવેશ થયા, આમનામાં બેસી જ્ઞાન આપ્યું. પહેલાં થોડું થોડું હતું, હવે વૃદ્ધિ થતી જાય છે. કેટલી ગુહ્યથી ગુહ્ય વાતો તમે સાંભળી રહ્યા છો. પહેલાં હળવું જ્ઞાન હતું, હવે સૂક્ષ્મ મળતું જાય છે. પરંતુ આત્મામાં જૂના ઉલટા સુલટા ભક્તિના સંસ્કાર જે છે તે બધા નીકળે ત્યારે જ્ઞાનની ધારણા થાય. યોગ હોય ત્યારે વિકર્મ વિનાશ થતા જાય અને બુદ્ધિ શુદ્ધ થતી જાય. પહેલાં થોડું પણ જ્ઞાન સાંભળવાથી કેટલો નશો ચડ્યો અને ભાગ્યા, પછી કેટલાક તૂટી પણ ગયા. માયા પણ હેરાન કરી દે છે. હવે બ્રહ્માના બાળકો એ થઈ ગયા બ્રહ્મા કુમાર અને કુમારીઓ. આ પૂરી રીતે સમજાવવાનું છે, નહીં તો મનુષ્ય ડરે છે. હવે બાપને તો જરૂર બ્રહ્માનું શરીર લેવું પડે, તે પણ મોટું અનુભવી જોઈએ. નાના બાળકમાં પ્રવેશ કરશે શું? કહે છે, અનેક જન્મોના અંતના જન્મમાં અંતમાં આવું છું. આપણે ખૂબ શાસ્ત્ર વાંચ્યા છે, ગુરુ કર્યા છે, તો અનુભવી હશે ને? બાપ કહે છે, હું વાનપ્રસ્થ અવસ્થામાં આવું છું. શાસ્ત્ર વગેરે વાંચ્યા છે ત્યારે તો સમજાવી શકે છે. હવે આપ બાળકો જાણો છો કેવી રીતે બાબા આવે છે અને આવીને મનુષ્યથી દેવતા બનાવે છે, અર્થાત જૂની દુનિયાને નવી બનાવે છે. તમને હમણાં નવા બનાવી રહ્યા છે. આ જૂના તનમાં રાજયોગ શીખવાડી પછી સતયુગી નવું શરીર જઈને લેશો, પછી દેવી દેવતા કહેવાશો. ત્યાં માયા હોતી નથી. આ તમે સમજી શકો છો કે અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. બ્રહ્માને પ્રજાપિતા કહેવાય છે. આ તો બધા માનશે કે ભગવાને આદમ બીબી બ્રહ્મા સરસ્વતી દ્વારા રચના રચી છે. ગીતામાં કહે છે, હું રાજાઓના રાજા બનાવું છું. શૂદ્રથી બ્રાહ્મણ બનાવીને જ્ઞાન અમૃત પીવડાવી અસુરથી દેવતા બનાવે છે. ભલે આ લખેલું છે, પરંતુ પહેલાં શૂદ્ર વર્ણથી બ્રાહ્મણ વર્ણમાં લાવે છે. તો તમે સમજાવી શકો છો, અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. બ્રહ્મા છે પ્રજાપિતા. હકીકતમાં બ્રહ્માની સંતાન તમે પણ છો. બ્રાહ્મણોની શરૂઆત સંગમ પર જ થાય છે. બ્રહ્મા દ્વારા અમે બ્રાહ્મણ ભણીએ છીએ. રુદ્ર જ્ઞાન યજ્ઞની સંભાળ કરીએ છીએ. અમે અમારા વિકારોની આહુતિ આપીએ છીએ. યજ્ઞમાં બધું જ સ્વાહા કરાય છે ને, તો અમે રુદ્ર જ્ઞાન યજ્ઞમાં કોઈ કચરો નથી નાખતા. પોતાના પાપોને સ્વાહા કરીએ છીએ. કોઈ આગ વગેરે તો પ્રજ્વલિત કરાતી નથી, નથી કોઈ અવાજ વગેરે કરતા. તેઓ તો કેટલો અવાજ કરે છે, સ્વાહા સ્વાહા. આપણે તો યોગમાં રહીએ છીએ, કોઈ અવાજ નહીં, ચૂપ. યોગ અગ્નિથી પાપ ભસ્મ થઈ જાય છે. આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં યોગ અગ્નિથી આપણે પોતાના પાંચ વિકારોને સ્વાહા કરીએ છીએ તો પાપ ભસ્મ થઈ જાય છે. બ્રહ્માની દીકરી સરસ્વતી પણ ગવાયેલી છે, જેને જગદંબા કહે છે. એમનાથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. એ અંબા પછી લક્ષ્મી બને છે. બાળકોને પોઈન્ટ્સ તો ઘણા સમજાવાય છે, ધારણ પણ થાય ને. ધારણા ત્યારે થાય જ્યારે યોગમાં રહો, પછી વિકર્મ પણ વિનાશ થાય. બુદ્ધિ પવિત્ર નહીં હોય તો અવિનાશી જ્ઞાન રતન રહેશે નહીં. બાળકોને સમજાવાય છે કે પહેલાં ભોગ લગાવીને પછી ખવાય છે, કારણ કે એમનું જ બધું આપેલું છે. તો પછી પહેલાં એમને યાદ કરી ભોગ લગાવે છે, આહવાન કરાય છે, પછી જેમ કે સાથે મળીને ખાય છે. બાબા તો છે સંપૂર્ણ પવિત્ર. આપણે છીએ જેમ કે ભીલડીઓ. આપણે યાદ કરીએ છીએ તો શું બાબા આપણી સાથે બેસીને ખાઈ શકે છે? આપણે પોતાને સંપૂર્ણ પવિત્ર તો કહી ન શકીએ, તો આપણે ભીલડીઓની સાથે એ ખાશે પછી વાસના લઈ લે છે. વાસના લેવી કોઈ ખાવાનું તો નહીં થયું ને, સુગંધ લઈ લે છે. હા, કોઈ 75% ધારણા કરવાવાળા સારા બાળકો ભોજન બનાવીને બાબાને ખવડાવે તો વાસના લાયક પણ થાય, કારણ કે બાબા છે બિલકુલ શુદ્ધ. એ આપણા પતિતની સાથે ખાય આ લો કાયદો નથી કહેતો, એ વાસના લઈ શકતા હશે. બાબા કહે છે, હું વાસના પણ કેમ લઉં, હું તો નિષ્કામી છું, વાસના લેવાની પણ મારી પાસે કામના નથી, હું 100% નિષ્કામી છું. ભોગ ઉપર જાય છે, બહુરૂપી બેસી દેવતાઓને ખવડાવે છે. દેવતાઓ ઈચ્છે છે અમે બ્રહ્મા ભોજન ખાઈએ તો બાબા મમ્મા અને પછી ઉપરથી દેવતાઓના આત્મા આવે છે, એ બેસી ખાય છે. છતાં પણ રૂચિથી ત્યારે ખાશે જ્યારે પકાવવાવાળા યોગી હોય. દેવતાઓ પણ બ્રહ્મા ભોજનની મહિમા કરે છે. બાપ તો કહે છે, હું આવ્યો છું તમારી સર્વિસ સેવા કરવા, હું તો તમારો પૂરો નિષ્કામી સર્વેન્ટ સેવાધારી છું. તમે ભલે 36 પ્રકારના તો શું 108 પ્રકારના ભોગ લગાવો, ભક્તોએ પણ ભોગ લગાવ્યો અને ભક્તોએ જ વેચીને ખાધો. ભગવાન નિષ્કામી છે તો પણ ઓફર કરવી જોઈએ. મોટા રાજાઓ વગેરે ક્યારેય હાથમાં નથી લેતા, એમાં પણ અલગ અલગ પ્રકારના હોય છે, કોઈ લઈ પણ લે છે. બાબાનું રાજાઓ વગેરે સાથે કનેક્શન રહ્યું છે ને, તો આપણે બાબાને ભોગ લગાવીએ છીએ. કામના છે કે આપણે બાબાથી વિશ્વના માલિક બનવા રાજાઈ લઈએ, એ તો છે જ દાતા. આ બધી સૂક્ષ્મ વાતો છે. ભોગ ક્યાંય લઈ નથી જતા, અહીં જ બેસી વૈકુંઠનો સાક્ષાત્કાર કરાવે છે. અહીંથી જેમ કે ગુમ છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, બાપ ભલે નિષ્કામી છે પરંતુ ભોજનનો ભોગ જરૂર લગાવવાનો છે. ખૂબ શુદ્ધિથી ભોજન બનાવીને બાબાની સાથે બેસીને ખાવાનું છે. નંબર 2, આ રુદ્રયજ્ઞમાં યોગ બળથી પોતાના પાપ સ્વાહા કરવાના છે. અવાજમાં નથી આવવાનું, ચૂપ રહેવાનું છે, બુદ્ધિને યોગ બળથી પવિત્ર બનાવવાની છે. વરદાન છે, ન્યારા અને પ્યારાપણાની વિશેષતા દ્વારા બાપના પ્રિય બનવાવાળા નિરંતર યોગી ભવ. હું બાપનો કેટલો પ્યારો છું આનો હિસાબ ન્યારાપણાથી લગાવી શકો છો. જો થોડા ન્યારા છો બાકી ફસાઈ જાઓ છો તો પ્યારા પણ એટલા હશો. જે સદા બાપના પ્યારા છે એમની નિશાની છે સ્વતઃ યાદ. પ્યારી વસ્તુ સ્વતઃ અને નિરંતર યાદ રહે છે તો આ કલ્પકલ્પની પ્રિય વસ્તુ છે. આવી પ્રિય વસ્તુ ભૂલાય કેવી રીતે શકે? ભૂલો ત્યારે છો જ્યારે બાપ કરતાં પણ અધિક વધારે કોઈ વ્યક્તિ કે વસ્તુને પ્રિય સમજવા લાગો છો. જો સદા બાપને પ્રિય સમજો તો નિરંતર યોગી બની જશો. સ્લોગન છે, જે પોતાના નામ માન અને શાનનો ત્યાગ કરી બેહદ સેવામાં રહે છે એ જ પરોપકારી છે. અચ્છા, ઓમ શાંતિ.